તારીખ 11/3/1990 શ્રી સમયસરજી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 8
એ સત્ય આત્મા છે, નિશ્ચય આત્મા છે, આવું જ આત્માનું સ્વરૂપ છે એમ નિર્ણય કરીને તું એમાં રુચિ પામ, એમાં સદાય પ્રીતિ પામ, એ તારી રુચિનો વિષય થવો જોઈએ. વાસ્તવિકપણે તો જીવને આકુલતા અને દુઃખની અરુચિ છે અને સુખની રુચિ છે, વાસ્તવિક તો એમ છે. તો અહીંયા જ્ઞાન માત્રમાં રુચિ પામ, જ્ઞાન માત્રમાં પ્રીતિ પામે કહ્યું, તો કેવી રીતે રુચિ થાય જ્ઞાનને? આટલો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે કે જ્ઞાનમાં રુચિ કેવી રીતે થાય. જાણવું, જ્ઞાન જાણે છે એવું તો ઘણા વખતથી ખબર છે, પણ ગુરુદેવની કૃપાથી ઘણા તત્વજ્ઞાનના વિષયો શાસ્ત્રો વિચારમાં આવ્યા છે, સમજવામાં, સાંભળવામાં, વાંચવામાં આવે છે. પણ જ્ઞાનને રુચિ પામ એમ જે અહીંયા આચાર્યદેવ કહે છે, તો જ્ઞાનની રુચિ કેવી રીતે થાય? સહજપણે કૃત્રિમતાથી તો પ્રીતિ થઈ શકતી નથી, પરાણે પ્રીતિ તો કોઈ થતી નથી, એ ચીજ સહજ થવાની છે. તો કેવી રીતે થાય? જો એની સાથે સુખની અભેદતા હોય તો, સુખની અભેદતા હોય તો સુખની જીવને રુચિ છે. સુખ માટે આ જીવ કલ્પિત સુખ માટે પણ, જ્યાં સુખ નથી ત્યાં પણ ભૂલથી સુખનો નિર્ણય થયો છે એવા જે પુગળ પરમાણુની પર્યાયો, ત્યાં પણ આ જીવ અનંતકાળથી સુખ અનુભવ કરવાનો પ્રયાસ કરે છે, મિથ્યા પ્રયાસ કરે છે. સુખ મળવાને બદલે ભલે એને દુઃખનો અનુભવ ત્યાં થાય છે, તો પણ જ્યાં સુધી નિશ્ચય બદલાતો નથી કે ત્યાં સુખ નથી, ત્યાં સુધી સુખ છે એવા નિશ્ચયને લીધે જીવના પરિણામ જે તે પુદ્ગળ પર્યાયો પ્રત્યે જતા રોકી શકાતા નથી. આ જીવને સુખની રુચિ અથવા સુખમાં રહેવું કેટલું ગમે છે, કે જો એને સુખનો નિશ્ચય થાય તો જ્યાં સુખનો નિશ્ચય થયો હોય ત્યાં પરિણામને ઉપયોગને જતા રોકી ન શકે, પોતે ન રોકી શકે, બીજો સંયોગો તો ન રોકી શકે, પરપદાર્થો તો ન રોકી શકે, પણ જીવ પોતે પણ ન રોકી શકે. એ નિર્ણય ભૂલવાળો હોય તો પણ એ પરિસ્થિતિ થાય, એ પરિણામનું વિજ્ઞાન છે, સાયન્સ છે. તો જે જ્ઞાનમાં આકુલતા નથી એવું જે જ્ઞાન માત્રપણો છે, ત્યાં જો નિરાકુળ સુખ પણ ભાષે, અનુભવાય, અને ત્યાં બીજું અનંત સુખ શક્તિ રૂપે, સામર્થ્ય રૂપે, સ્વભાવ રૂપે રહેલું છે એવી પ્રતીતિ આવે, જે પ્રતીતિ સ્પષ્ટ અનુભવાંશે ઉત્પન્ન છે એની પ્રતીતિ છે, એવી જો પ્રતીતિ આવે તો જીવના પરિણામ એવા સુખ નિધાન પ્રત્યે જતા કેવી રીતે રોકાય? અતિ પ્રીતિથી, અતિ પ્રીતિના વેગથી, પુરુષાર્થથી, જોરથી, સંવેગથી એ પરિણામ અંતર્મુખ થઈને આત્મા તરફ વહે છે. સવાલ એટલો જ છે કે એ રીતે એ પદાર્થ સુખ નિધાન છે, સુખનું નિધાન છે, એટલું એને પ્રતીતમાં, વિશ્વાસમાં આવવું જોઈએ. બીજી રીતે વિચારીએ આ વિષયને તો બહુ સ્પષ્ટ છે કે જે તે પદાર્થોમાં જે કલ્પના માત્ર સુખનો અનુભવ, ખરેખર સુખ થાય છે એવી રીતે થાય છે, જે તો કલ્પના માત્ર છે પણ પોતાને ખરેખર સુખ લાગે છે. જ્યારે જીવ પર પદાર્થમાં સુખાનુભવ કરે છે ત્યારે એની આ સ્થિતિ છે. એમાં થોડું ઊંડાણથી જોઈએ તો એટલી વાત છે કે સુખના નિશ્ચયપૂર્વક સુખાનુભવ છે. તે પહેલા આ જીવે અભિપ્રાયમાં એ વાત લઈ લીધી છે કે આ મારા સુખના કારણભૂત પદાર્થ છે, અને ઉદય કાળે એ અભિપ્રાય પૂર્વક અનુભવ કરે છે સુખનો. એટલે માત્ર સુખનો અનુભવ નથી, પણ સુખના નિશ્ચય પૂર્વક સુખનો અનુભવ છે. એમ આત્મામાં વાસ્તવિક સુખ છે એ પણ સુખના નિશ્ચય પૂર્વક અનુભવ થઈ શકશે એમને અનુભવ નથી થતો. એટલે અહીંયા નિશ્ચય કરીને એમ લે છે, બધી ત્રણેય વાતમાં એમ રહેશે, રુચિ કરવામાં, અનુભવ કરવામાં, સંતુષ્ટ થવામાં, તૃપ્ત થવામાં, નિશ્ચય કરીને તું આ પરિણામને પામ. એ બધા પ્રકારના પરિણામ તું નિશ્ચયપૂર્વક પામ, એવા નિર્ણયપૂર્વક પામ એમ કહે. એટલે એમ નિશ્ચય કરીને આ જ્ઞાન છે તેવો જ આત્મા જ્ઞાન સ્વભાવી છે, સુખ સ્વભાવી છે, એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં સદાય પ્રીતિ રુચિમાં, તું જ્ઞાન માત્રમાં જ રુચિવંતપણે, જ્ઞાન માત્રમાં જ રહે, રુચિવંતના પરિણામ તારા રુચિના પરિણામ, જ્ઞાન માત્રમાં આત્મરુચિના તારા પરિણામ થાય, એ કરવા યોગ્ય છે, એ થવા યોગ્ય છે, એ તને ઉચિત છે, એમાં દુઃખ નથી, એમાં સુખ છે. વળી આ જીવને પોતાનું આત્મકલ્યાણ કરવાની પણ ભાવના છે, પણ એમ કહે છે કે એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. જ્ઞાનને ભગવાન કહેવામાં આવે છે. અનુભૂતિ સ્વરૂપ જે જ્ઞાન છે એને જ્ઞાન માત્ર કહ્યું છે. જ્ઞેયાકારે પરિણમતા જ્ઞાનને અહીંયા લક્ષમાં નથી લીધું. જ્ઞાનમાં વિશેષતાઓ ઘણી છે, જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ ભરેલી છે જ્ઞાનની, અને જ્ઞાન ઘણું વૈભવશાળી પોતે એક તત્વ છે જગત, તો પણ અહીંયા પોતાને જ્ઞાનનો પ્રયોજન જ્ઞાનના અનુભવથી વિશેષ છે. તો જે અનુભવરૂપ જ્ઞાન છે, અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન છે, એને તો 17-18 ગાથામાં ભગવાન આત્મા જ કહ્યો છે આચાર્યજી. એ જ્ઞાન જ ભગવાન છે. અહીંયા 206 ગાથામાં એમ કહે છે કે એટલું જ સાચું કલ્યાણ છે, એટલું જ પરમાર્થભૂત કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે. તારા કલ્યાણનો નિશ્ચય તું તારા જ્ઞાનમાં કરજે. તારા જ્ઞાનને છોડીને તારા કલ્યાણનો તો નિશ્ચય નહીં કરતો. બહુ જ્ઞાનનો રસ જેમાં ભર્યો છે એવી આ ગાથા છે. જ્ઞાન રસ કહો, આત્મરસ કહો, ચૈતન્ય રસ કહો કે આત્માનો અમૃત રસ કહો, એવો એ વિષય છે. અમૃત શબ્દ જગતમાં પ્રસિદ્ધ છે, ઝેર અને અમૃત પ્રતિપક્ષમાં છે ને, એ અમૃત બીજું કાંઈ નથી, આ જ્ઞાન છે એ જ અમૃત છે ખરેખર. પણ અનુભવમાં એનો સ્વાદ આવે છે, અનુભવમાં એ અમૃત અનુભવાય છે. જ્ઞાનાનુભવ સિવાય એ અમૃતનો અનુભવ થતો નથી, અને એ અમૃત એટલા શબ્દથી જ વચન ગોચર છે, વચન અગોચર એવા શબ્દથી જ એ વચન ગોચર છે. આટલું જ એનો વચન ગોચર છે, બાકી એ સ્વાદનો અને અનુભવનો વિષય છે. એટલું જ સત્ય કલ્યાણ છે ત્યાં આગે પાછે જવાની જરૂર નથી, એટલું જ એટલું જ બધામાં કહેશે. એનો અર્થ એ છે કે જ્ઞાનને છોડીને તું ક્યાંય જામાં, વળી જ્ઞાન પ્રસિદ્ધ છે, પ્રગટ છે, સાકાર છે, અનુભવભૂત છે. તારે જ્ઞાનને છોડીને આદિ અવળી પંચાતમાં પડવાની કાંઈ જરૂર નથી. જેટલો તત્વજ્ઞાનનો વિસ્તાર છે, હજારો ગમે શાસ્ત્રો છે, પણ આ એક વાત સમજાવવા માટે છે, એ બધી વાતોનું કેન્દ્ર સ્થાન, એ બધા વિષયને સેન્ટ્રલાઇઝ કર્યો છે આ એક જગ્યાએ કે તું જ્ઞાન સ્વરૂપે આત્મા છો, એ જ તારું સત્ય સ્વરૂપ છે, એ જ તારું કલ્યાણમય સ્વરૂપ છે, એ જ કલ્યાણનું સાધન છે, કલ્યાણ સ્વરૂપ પણ એ છે, કલ્યાણનું સાધન પણ એ છે, અને એ જ અનુભવવા યોગ્ય છે. એને છોડીને બીજાનો અનુભવ કરવા યોગ્ય છે, એમાં સુખાનુભવ છે, એમાં આનંદનો અનુભવ છે, એમાં અમૃતનો અનુભવ છે, એ વાત કરે છે. એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે, એમ નિશ્ચય કરીને આ નિશ્ચયમાં ફેરફાર નહીં હોવો જોઈએ. આ નિશ્ચય દ્રઢ હોવો જોઈએ, આ નિશ્ચય અડગ હોવો જોઈએ, અને જ્યાં સુધી એ નિશ્ચય ન થાય ત્યાં સુધી એ નિશ્ચયને દિશામાં, નિર્ણયની દિશામાં, નિશ્ચયની દિશામાં પ્રયત્ન કરશે. શાસ્ત્ર સ્વાધ્યાય નિર્ણય માટે છે, શાસ્ત્ર સ્વાધ્યાયથી અનુભવ નથી થતો. અનુભવ તો અનુભવના પુરુષાર્થથી થાય છે, કેમ કે સ્વાધ્યાયમાં તો સવિકલ્પ દશા છે અને અનુભવ તો નિર્વિકલ્પ દશા છે. એટલે તો પછી શાસ્ત્ર સ્વાધ્યાય કરવો શા માટે, અથવા શાસ્ત્ર સ્વાધ્યાયમાં જો અનુભવ ન થતો હોય તો અનુભવની દિશામાં કાંઈ પણ કાર્ય મટીરિયલાઇઝ થાય છે કે નથી થતું, આટલું વિચારવું યોગ્ય. સીધો પ્રશ્ન એ છે કે જો આ સ્વવિકલ્પ સ્વાધ્યાય દશાથી અનુભવ ન થતો હોય તો સ્વાધ્યાય શા માટે કરવો, અને સત્પુરુષોએ ત્રિગુરુએ સ્વાધ્યાયની પરંપરા શા માટે ગોઠવી, એ વ્યવહાર કેમ ચાલુ રહે, પણ એ વ્યવહારમાં પોતે કેમ પ્રવર્ત્યા, તો એમાં આત્મહિતના સંબંધિત કાર્ય થવાની હદ કેટલી, કઈ હદ સુધી એ કાર્ય કરી શકે, સ્વાધ્યાય કરનાર જીવ કઈ હદ સુધી કાર્ય કરી શકે, આટલું જો વિચારવું હોય તો એમ કહી શકાય કે સ્વાધ્યાય છે એ સ્વરૂપ નિશ્ચય કરવામાં કારણભૂત છે, નિમિત્તભૂત છે. અને તે પણ ત્યારે કે જો જીવ સ્વલક્ષી પદ્ધતિથી સ્વાધ્યાય કરે તો. પરલક્ષી જ્ઞાન તો 11 અને 9 પૂર્વનો અભવ્ય પણ કરે છે અને ભવ્ય પણ કરે છે, બંને નિષ્ફળ જાય છે. અભવ્યને તો સફળ થવાની પરિસ્થિતિ નથી, પણ ભવ્ય પણ નિષ્ફળ જાય છે. એટલે એક આત્મલક્ષી સ્વાધ્યાયની જે સ્વાધ્યાય પદ્ધતિ છે, એ પદ્ધતિ એક જ સ્વરૂપ નિશ્ચય સુધી લઈ જાય છે, અને એ સ્વરૂપ નિશ્ચય આ વખતના આત્મધર્મના એક શતાબ્દી અંકમાં ગુરુદેવ શ્રીનો એક પ્રવચન છે. આમ તો મોટો પ્રવચન એક જ છે, આ પ્રવચન સંવત 2000માં, એટલે આજથી 45 વર્ષ પહેલા પૂજ જયંતશ્રીએ જીલેલું પ્રવચન છે. પ્રવચન છે 144મી ગાથા ઉપર, કરતા કરવાની કારણની છેલ્લી ગાથા છે. પક્ષાંતિ ક્રાંત થઈને સ્વાનુભવ કરવામાં આવે છે, એ સ્વાનુભવ કેવી રીતે થાય છે, એનો પ્રોસેસ શું છે, એ ગાથાનો વિષય છે. એમાં કારણકારીનું લોજિક અમૃતચંદ્ર આચાર્યજીની ટીકામાં છે, અને કારણકારીના લોજિકમાં એમને સ્વરૂપ નિશ્ચયનો વિષય આપ્યો છે કે પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો, આટલું વચન કહ્યું છે આચાર્યજી. પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા, શ્રુત એટલે અનુભવની વાણીને શ્રુત કહે છે, આત્માનો નિશ્ચય કરવો એમ નહીં, પણ જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો, જ્ઞાન જ્ઞાન શબ્દ લે છે, જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. હવે એ નિશ્ચય કેવી રીતે કરવો, એ વાત 45 વર્ષ પહેલા ગુરુજીએ નિરૂપણ કરી છે, વ્યાખ્યાનની અંદર પ્રસિદ્ધ કરી છે. ન વાંચ્યું હોય ફરીને વાંચી લેશે તો ખ્યાલ આવશે કે જ્યારે આત્મા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરે છે ત્યારે એ જ્ઞાનની પ્રધાનતામાં આવીને જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરે છે. અહીંયા પણ એ ધ્વનિ છે, આ ગાથાનો આંતર ધ્વનિ એ છે, અંડરટોન જેને આપણે કહીએ કે જેટલો જ્ઞાન છે એટલો પરમાત્મા છે, જેટલું જ્ઞાન છે એટલો કલ્યાણમય આત્મા છે, જેટલું જ્ઞાન છે એટલું જ પણ ભોગવા યોગ્ય આત્મા છે. ત્રણે જગ્યાએ જ્ઞાન જ્ઞાન કહે છે. તો એ જ્ઞાનની પ્રધાનતા સૂચવે છે. ગુરુ ગુણ પણ છે આત્મામાં, દર્શન ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, અનંત ગુણ છે. પણ આચાર્ય મહારાજને જ્ઞાનનો કેમ પક્ષપાત છે કે જ્ઞાનથી વાત કરે છે આખા સમયસારમાં કે મોક્ષ જીવનું કલ્યાણ કરવાનો એમાં રહસ્યભૂત ઉપાય રહેલો છે, તો તું એને છોડીને કઈ આગો પાછો જતો નહીં. તત્વજ્ઞાનનો વિષય તારે સામે આવશે ત્યારે હજારો વાત સામે આવશે, પણ આ કેન્દ્ર સ્થાન એવું જે જ્ઞાન માત્ર તત્વ એને છોડીને આગો જઈશું, એને વળગીને બધું સમજીએ, એને છોડીને નહીં સમજતો. એ જ્ઞાનની પ્રધાનતા કરવાનો એની અંદર ધ્વની રહેલો છે. નિશ્ચય કરાવવા અંતરમાં પણ આ જ પરિસ્થિતિ છે. અને ત્યાં ગુરુદેવશ્રીએ એવા શબ્દ પ્રયોગ કર્યો છે, સ્પષ્ટ વાત કરી છે કે આંશિકપણે રાગથી ખસીને મુમુક્ષુ જીવ અહીંયા જ્ઞાનથી જ્ઞાન પોતાને રેપિત કરવાની પદ્ધતિ છે ગુરુદેવશ્રીની પ્રવચન પદ્ધતિમાં. ખાસ વાત હોવાથી વારંવાર પુનરાવૃત્તિ કરે છે. એમાં એમ પણ કહે છે કે અહીંયા પુનરુક્તિનો દોષ નથી લાગતો, અને તે એટલા માટે નથી લાગતો કે એ વાત વધુ વિશદતાથી કહેવાય છે, વધુ નિર્મળતાથી, સ્પષ્ટતાથી એટલે નિર્મળતાથી કહેવાય છે, અને નિર્મળથી નિર્મળ ભાવો એ કહેતા બહાર આવે છે આત્મામાંથી ગુરુદેવશ્રી. એટલે પુનરુક્તિનો દોષ એમને લાગુ પડતો નથી, નહીં તો ભાષામાં પુનરુક્તિને દોષ કહેવાય છે વક્તૃત્વ કળા. પણ અહીંયા લૌકિક વક્તૃત્વ કળાનો નિયમ પણ એમના માટે બાધક થતો નથી, એનાથી પાર છે આ મહાત્મા પુરુષો, કે એને કેટલાક ભાષાના નિયમો બંધન કરતા નથી. એટલે એમાં એમ કહે છે આગળ જઈને ફરીને કે આંશિક રાગનો અભાવ કરીને નિર્ણય કરે છે ત્યારે પ્રશ્ન એ થવા યોગ્ય છે. એ પ્રવચન વાંચતા, એવા વચનો વાંચતા પ્રશ્ન પણ થવા યોગ્ય છે કે આપ નિર્ણયની ભૂમિકામાં આંશિક રાગનો અભાવ કર્યો, તો અમે તો મુખ્યપણે એવું સમજાય છે કે સમ્યક દર્શન થાય ત્યારે જ રાગનો સમ્યક પ્રકારે અભાવ થાય. એ પહેલા રાગનો અભાવ આપ કયો છો તો કઈ સમજાતું નથી, આટલો પ્રશ્ન થવા યોગ્ય. તો ત્યાં એમ કહેવાનું છે કે આ જીવ અનાદિથી રાગના આધારે જ્ઞાનના જ્ઞાનનું પરિણમન થઈ ગયું છે, એ પદ્ધતિથી પરિણમી ગયો છે. જરાક તપાસીને આ વાત સમજવા જેવી છે કે આપણું પરિણમન એ રીતે ચાલી રહ્યું છે કે નહીં. ચાલતો જે રાગ એના આધારે એની મુખ્યતામાં એમાં તન્મય થઈને રાગરૂપ થઈને જ્ઞાન પરિણામનો અભાવ નથી થયો. આ જે પરિસ્થિતિ છે એ એક જ ભાવ થવાનું કારણ છે. રાગનું જે એકત્વ એ અત્યાસ છે, એ વિભ્રમ છે, જ્ઞાનની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ તે મિથ્યા, શ્રદ્ધા છે ચારિત્રની અપેક્ષાએ તે મિથ્યા ચારિત્ર. અને સર્વ દોષનું સમસ્ત પ્રકારના જગતમાં જેટલા દોષ થઈ રહ્યા છે તમામ દોષનું મૂળિયો આ જગ્યાએ છે. પછી દોષ પાંગરે છે એમાં છે, પણ આ મૂળ દોષ ટાળવા માટે પહેલો નિર્ણય થાય છે. એ નિર્ણય કેવો છે અને નિશ્ચય કરીને કે છે એક વાર પણ જ્ઞાન માત્ર એવું જે જ્ઞ તત્વ છે, સામાન્ય જ્ઞાન છે, એનો આધાર લઈને, એની મુખ્યતા લઈને જ્ઞાન સ્વભાવને શું તારા લક્ષમાં લે, તારા તારું અસ્તિત્વ તારા વેદનમાં જો, જ્ઞાન માત્ર એવા વેદનમાં અનુભૂતિમાં તારું અસ્તિત્વ જો, અસ્તિત્વ ગ્રહણ કર, જો એ કસને ગ્રહણ થશે જ્ઞાન, તો તને આખા આત્માનો, અખંડ આત્માનો, કેવળ જ્ઞાન સ્વભાવી આત્માનો, પરિપૂર્ણ આત્માનો, કેવળ જ્ઞાનના વિષયભૂત આત્માનો તને નિશ્ચય થશે. એમાં આનંદ સુખ છે, એ આત્મામાં આનંદ સુખ છે. એટલે અનાદિની જીવની પરિણતિ સુખ માટે જાણવા નાખે છે, જાણવા નાખે છે, ને કોઈ પણ સાહસ કરવા જેવું તૈયાર છે. જો સુખ મળતું હોય તો 40,000 ફૂટની ઊંચાઈ પ્લેનમાં ઉડવા તૈયાર છે, કે ભલે 12 કલાકની મુસાફરી કરવી હોય પણ અમેરિકામાં ત્યાં જઈને આટલું કામ કરી દેવું સાહસ જ છે ને. આમાં તો ત્યાંથી નીચે પડે, ઉપર ક્રેશ થાય તો કોઈ આત્મા આવવાનો પ્રશ્ન નથી. 40,000 ફૂટની નીચે કોઈ પણ સાહસ કરવા તૈયાર છે સુખ માટે, એ કોઈ સમજાવવાની જરૂર નથી, એવું બધાને અનુભવ ગોચર વિશે. છતાં એ ત્યાં ખરેખર સુખ નથી, એ તો એક સુખનો નિર્ણય કર્યો છે એટલે જાય છે, અનુભવ તો સુખનો થતો નથી. સુખનો તો થતો નથી, દુઃખનો ઘણો અનુભવ થાય છે. એ બધા પ્રયત્નો સુખના કરતા દુઃખનો ઘણો અનુભવ થાય છે. ત્યારે હું સુભાઈ પ્રશ્ન કર્યો કે ભાઈ પૈસા તો ઘણા છે, એટલા બધા પૈસા છે કે 5 લાખ આવે તો હવે આનંદ નથી થતો કે હા આપણે કમાઈ ગયા. આટલા કમાઈ જઈ છે વ્યવસાય છે કે ઠીક છે, 5 લાખ વિધાતો શું ન વિધાય તો 5 લાખ અને કાંઈ ન કરીએ તો 10-20 લાખની આવક તો અમથી અમથી થાય એવી છે, વગર કાંઈ ન કરીએ. પણ જે બી બધી ખૂબ માથાકૂટમાં ખૂબ પ્રયત્નોમાં પડ્યા હતા ત્યારે તો ઘણી આકુલતા કરીને, ઘણી ધમાલ કરીને, ઘણી લોહવાત કરીને એ બધા કાર્યો કર્યા છે. પણ હવે અત્યારે સાવ શાંતિ લેવા માટે વિચાર આવે છે, હવે તો શાંતિ કરી છે, હવે તો તબિયત પણ કામ નથી કરતી છે આ બધી તમામ ઉધામાં કર્યા એમાં, પણ હવે થોડીક શાંતિ લેવી છે. અને અત્યારે એ કોઈ ધમાલ નથી કરતા, પણ કોઈ અશાંતિ જાતી નથી. આમ કેમ છે, ઘણી અશાંતિ વર્તે છે. સારું થયું બધું એટલું ધ્યાન દઉં, તો ઘણા બધું ધ્યાન જ જતું નથી. એવી દોડ મૂકે છે કે દોડતો જ રહે છે, મરી જાય ત્યાં સુધી, અને જાય પછી અધોગતિમાં. સારું થયું તમારું ધ્યાન તો ગયું બધું. કારણ એ છે કે જે દિવસે તીવ્ર રસથી એ બધા કાર્યો કર્યા છે, જેમ કાપ ઉપર કાપ લાગે, કાપ ઉપર કાપ લાગે ને, એમ એના લેયર ઉપર લેયર ખડકી દીધા છે અશાંતિના. અને અશાંતિની પરિણતિ જામ કરી નાખી છે. એવી જે જામેલી અશાંતિની પરિણતિ છે, એ અશાંતિના કામ છોડી દીધા તો પણ એ અશાંતિ જવાનો પ્રશ્ન નથી, જાય જ નહીં. એ તો એનું વિજ્ઞાન છે, સાયન્સ છે. જો તમે પરિણામનું વિજ્ઞાન સમજો તો સ્વાભાવિક જ છે કે આ અશાંતિ ન જાય. કેવી રીતે જાય? એટલે એના માટે તો પાયામાંથી આ પદ્ધતિ શું છે, આ માર્ગ શું છે, આ ઉપાય શું છે, સાધન શું છે, કાર્યની વિધિ શું છે એ બહુ વ્યવસ્થિત સમજવું પડે. એના માટે સમજવાનો રસ હોવો જોઈએ, સમજવાનો સમય હોવો જોઈએ, અને એથી વધારે તો સમજવાની ગરજ હોવી જોઈએ. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા કે 32 લાખ વિમાનનો સાહેબો ભગવાનના સમક્ષમાં ગલુડિયાની જેમ સાંભળવા દે છે. એવું શું કરવા ગુરુદેવ કહેતા? એમ કહેવા પાછળ આશય શું છે? કે તને ગરજ છે. તને કેટલી ગરજ છે? કે પૂરેપૂરી ગરજ છે તને? શરીરમાં એક રોગ થાય ને, મુંબઈમાં સારા ડાક્ટરને એપોઇન્ટમેન્ટ લેવી હોય ને, અને એપોઇન્ટમેન્ટ આપવી હોય ને, તો 2 કલાક બેસાડે તો બહાર બેસી રહી પટાવડો બેઠો હોય એની લાઈનમાં, જ્યાં પટાવડો બહાર બેઠો હોય ચેમ્બરની બહારમાં, એને બીજા બેઠા હોય બધા કરોડપતિ અબોધપતિ હોય, તો કારણ કે એની ગરજ છે કે એનો તજજ્ઞ નહીં છે એ વિશે. પણ એટલું જાણવા માટે કે એને 2 કલાક લાઈનમાં ઊભો રાખે તો ગરજમાં શું બેસે કે ન બેસે? તો અનંત ભવ રોગનો નાશ કરવો હોય એના માટે કેટલી ગરજ જોઈએ એ વિચારી લેવા જેવી વાત છે. પાત્રતાની ખાતર જ્યાં સુધી જીવને પોતાનું હિત કરવાનું, કલ્યાણ કરવાની આટલી ગરજ આવતી નથી ત્યાં સુધી એનામાં પાત્રતા નથી. પાત્રતા વિના વસ્તુ રહેતી નથી. આ કોઈ બુદ્ધિથી પહોંચી જવાનો વિષય નથી. બુદ્ધિ ઓછી હશે તો ચાલશે, પાત્રતા ઓછી હોય તો નહીં ચાલે. પૂરી પાત્રતા વસ્તુ રહી છે. એટલે અત્યારે તો એ સમય નથી જે સમયમાં ભાવલિંગી સંતો જંગલમાં વિચરતા હતા. શહેરમાં રહીએ નહીં ભાવલિંગ, કેમ કે લગ્ન દશાથી શહેરમાં રહેવા યોગ્ય પણ નથી, અને એને શહેરમાં રહેવાનું પ્રયોજન પણ શું છે? તો પછી કુટુંબ છેડ્યું શું કરો? જો શહેરમાં જ રહેવું હોય તો કુટુંબમાં તો ઘણા રાજા મહારાજા અને ચક્રવર્તી હતા ભાવલિંગી, એને ક્યાંક કોઈ ખામી હતી તો સ્પેશિયલ વ્યવસ્થા એકાંતને ન થઈ શકે એના માટે સાધના. પણ એ પોતાના સ્વરૂપની સાધના કેવળ જ્ઞાન લેવા માટે કોઈનો પણ પરિચય, કોઈનો પણ સંગ એ અસંગ તત્વમાં લીન થવા માટે અનુકૂળ નથી. સુસંગ એટલે સર્વસંગ પરિત્યાગ કરીને એવા મહાત્માઓનો બોધ લેવા માટે રાજા મહારાજાઓ શેઠિયાઓ જંગલ ખૂંદતા, પહાડો ખૂંદી વળતા, સ્મશાનમાં જતા, ત્યાં કંઈ ધ્યાનમાં બેઠા છે. રસ્તા સડકથી ગાડી લઈને નીકળે નહીં, કેમ કે ત્યાં તો એને તો કંઈ સડક ઉપર ચાલવાનું નથી, ત્યાં તો સડક સિવાય નથી ચાલતી. તમે ત્યાં ચાલે કોઈ રસ્તો આવે તો ચાલે એવું નથી, ગમે ત્યાં ભાંગડે ચાલે અને ગમે ત્યાં એ બેઠા હોય, કોઈ ગુફામાં, કોઈ પર્વતમાં, કોઈ ઝાડ નીચે, કોઈ શિલા ઉપર, જેના સ્થળમાં બેઠા હોય, જે પ્રાણી માત્રનો પગરો ન હોય, પગનો અવાજ ન આવે ચાલે, એટલી ગરજવાળા હતા. એટલી ગરજવાળા હતા. અત્યારે તો એમ કે ભાઈ મારે ત્યાં આવું નથી, થોડી વાત મારે સમજવી છે, એમ કે મારે ત્યાં આવજો ને, કેમ થોડું પૂછવું છે, સમજવાની પદ્ધતિ. સમજવા માટે તો પોતે અનુકૂળતા પ્રતિકૂળતા બધું જ ગમ કરીને મુખ્યતા આપે તો જે કાંઈ કહેવાય છે એ સમજણ કાંઈ સ્થાન પામે. બાકી અનુકૂળતા પ્રતિકૂળતાની મુખ્યતામાં આવીને આ તત્વ સમજવાનો પ્રયત્ન કરે, નિરપેક્ષ તત્વ સમજવાનો પ્રયત્ન કરે, અને અપેક્ષા પૂરેપૂરી પડી હોય અનુકૂળતા પ્રતિકૂળતાની, એ વાતને કેમ મેળ નથી, એ વાતનો કાંઈ સુસંગતતા નથી, તે સમજાઈ જાય. એટલે જ્યાં નિશ્ચય કરવાનો વિષય છે ત્યાં રાગથી ખસવાનો વિષય છે. કેવી રીતે રાષ્ટ્રીય થશે આ થોડો રહસ્યપૂર્ણ વિષય છે. નિર્ણયના કાળમાં પણ મુમુક્ષુ આત્મા કેવી રીતે રાગથી ખસીને જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે. શ્રી ગુરુ એક વાત સ્પષ્ટ કરે છે અહીંયા કે તારા વ્યક્ત જ્ઞાન સામાન્યમાં જ્ઞાન માત્રમાં જ્ઞાન સ્વભાવનો અંશ ખુલ્લો છે, જાહેર છે, પ્રસિદ્ધ છે, અનુભવ ગોચર છે, વ્યક્ત છે, પ્રગટ છે. આટલા શબ્દોથી એ વાત આવે છે. જેને જોવું હોય એને 246 વર્ષનો જયચંદજીનો આભાર છે. જરા બારીક અભ્યાસથી સૂક્ષ્મ અભ્યાસથી વાંચવા જેવો છે. આ જ શાસ્ત્રમાં છે એવું હોય તો જોઈ લઈએ. આપણે જ્યાં 415 ગાથા પૂરી થઈ છે અને છેલ્લી ગાથા પૂરી કરતા આ શ્લોક આચાર્ય લખ્યો છે, એનો ભાવાર્થમાં જયસિંહજીએ વાતને ખોલી કાઢી. મુદ્દો તો એમને એવો થયો છે કે શા માટે આ શાસ્ત્રમાં જ્ઞાન માત્ર એવા શબ્દનો પ્રયોગ છે. અહીંયા ત્રણ જગ્યાએ છે આ ટીકામાં, ત્રણેય બોલમાં જ્ઞાન માત્ર એવા શબ્દનો પ્રયોગ છે અને એ શબ્દનો પ્રયોગ અનેક જગ્યાએ ઠામ ઠામ આ શાસ્ત્રની ટીકા કરતા આચાર્યજીએ જ્ઞાન માત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. તો એ જ્ઞાન માત્ર શબ્દનો પ્રયોગ નામ માત્ર શબ્દમાં આખા સમયસારના રહસ્યને સમાવી લે છે. જેને ઘણી વાતો સમજવાનો બોજો લાગે અને આખા સમયસારને એક શબ્દમાં ગ્રહણ કરવો હોય તો જ્ઞાન માત્રમાં આવે છે. આટલો સુગમ કર્યો છે આ વિષય આચાર્ય મહારાજે. તો ભાવાર્થની અંદર એ વાત લીધી છે કે અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે. કહ્યું ને જેટલું જ્ઞાન છે એટલો જ પરમાર્થ આત્મા છે. 206માં વાત ચાલી કે અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે. તેનું કારણ એ છે કે આત્મામાં અનંત ધર્મો હોવા છતાં તેમાં કેટલાક તો સાધારણ એટલે બીજા પદાર્થોના ધર્મો સાથે કોમન છે, સાધારણ એટલે તેથી તેઓ અતિવ્યાપ્તિવાળા છે. તેમનાથી આત્મા ઓળખી શકાતો પણ નથી અને અનુભવી શકાતો પણ નથી. વળી કેટલાક ધર્મો પર્યાયાશ્રિત છે એટલે કોઈ અપર્યાયમાં અવસ્થામાં હોય છે, કોઈ અવસ્થામાં નથી હોતા એટલે તેઓ અવ્યાપ્તિવાળા છે. તેમનાથી પણ આત્મા ઓળખી શકાતો નથી. ચૈતન્યતા એટલે ત્રિકાળી જ્ઞાન ગુણ જે સામાન્ય ગુણ પણ છે એ ગુણ પણ છે. જો કે આત્માનું લક્ષણ છે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષથી રહી તો પણ તે શક્તિ માત્ર છે. શક્તિ માત્ર છે તેથી વ્યક્ત અવસ્થામાં એ ગુણ પણ કે એક ગુણ છે એ જોવામાં આવતો નથી, અદ્રશ્ય છે, દેખાતો નથી. તેની જે વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે તેમાં દર્શન પણ સામાન્ય અને ન સમજી શકાય, ન પકડી શકાય ઉપયોગમાં એવો પર્યાય છે સૂક્ષ્મ. અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે. આ ત્રણ શબ્દો લીધા છે. કેમ છે જ્ઞાન કે સાકાર છે જેનો આકાર એટલે સ્વરૂપ નિશ્ચય કરી શકાય તેવું છે. હવે અહીંયા વિચારવા જેવો વિષય છે કે જેનું સ્વરૂપ બરાબર નિશ્ચિત થઈ શકે એને સાકાર કહેવાય. જેનો આકાર કે સ્વરૂપ નિશ્ચિત થઈ શકે એને સાકાર કહે છે. કોનું સ્વરૂપ નિશ્ચિત થઈ શકે કે જ્ઞાનનું? કોણ નિશ્ચય કરે? જ્ઞાન. તો નિશ્ચય કરનાર જ્ઞાન અને નિશ્ચય જેનો કરવો છે એ નિશ્ચય નિશ્ચય થનાર પણ જ્ઞાન છે. પહેલાનું જ્ઞાન એનો નિશ્ચય પછીનું જ્ઞાન કરે એવા વિચારને આ વાત નથી. જે જ્ઞાનનો પરિણામ થઈ ગયો એનો નિશ્ચય પછીનું જ્ઞાન કરે એ વાત અહીંયા નથી. ચાલતો જે જ્ઞાનનો પર્યાય, ચાલતી જે જ્ઞાનની ક્રિયા, તે પોતે જ પોતામાં પોતાથી પોતાનો નિશ્ચય કરે ત્યારે રાખથી ખસી જાય છે. પ્રયોગ કરવા જેવો છે આ નિશ્ચયનો. પ્રયોગ છે આ નિશ્ચયનો. વિચાર કહેવાય છે તે પ્રયોગનો વિચાર કહેવાય છે. કેમ કે કહેવામાં તો વિચાર છે, પણ વિચાર અને પ્રયોગ વચ્ચે અંતર છે. વિચાર પરોક્ષ જ્ઞાનનો પર્યાય છે અને પ્રયોગ છે એ પ્રત્યક્ષ જ્ઞાનનો પર્યાય છે. એટલો બધો વિચાર અને પ્રયોગમાં ફરક છે. માટે વિચારથી કમાતું નથી, પ્રયોગથી કમાય છે. પ્રયોગ એ અનુભવ પદ્ધતિ છે અને અનુભવ અનુભવ પદ્ધતિથી થાય છે. વિચાર પદ્ધતિથી અનુભવ થતો નથી. વિચારનો નાશ કરીને અનુભવમાં પહોંચાય છે, વિચારને પકડી રાખીને અનુભવમાં નથી પહોંચાય. એટલે આ ગુરુદેવશ્રીએ ત્યાં નિશ્ચયના વિષયમાં આટલો શબ્દ પ્રયોગ કર્યો છે, એમાં આટલું જ્ઞાન છે કે આ જ્ઞાન સ્વભાવે આત્માનો જ્ઞાન જ્યાં નિશ્ચય કરે છે ત્યાં જ્ઞાન માત્ર જે પ્રગટ સાકાર અને અનુભવ ગોચર છે એ ચાલતા જ જ્ઞાનમાં જ્ઞાન પોતામાં એ જ વખતે જોવે છે ત્યારે રાખથી થશે છે તો જ જોઈ શકે, નહીતર ન જોઈ શકે. આત્મનો સહેજ અંદર વળવાનો થાય છે. આને અહીંયા સ્વ સન્મુખતા કહી છે, અહીંયા એને સ્વભાવની સન્મુખતા કહી છે, અને પર્યાયની અપેક્ષાએ અહીંયા એને સમ્યક્ત્વની સન્મુખતા કહી છે. અને આ કાળમાં આ સ્થાને એને આત્મ સ્વરૂપના સંસ્કાર પડે છે. કે જે સંસ્કાર, જે બીજ પડે છે એ કદી ઉપજ્યા વગર રહેતા નથી. આ બીજનો અંકુર સ્વાનુભવ રૂપી ભતિસ્વરૂપ જ્ઞાનનો જે અનુભવ છે, સંવેદન છે, એ સંવેદનનો અંકુર અહીંથી ઉપજ્યા વગર રહેતો નથી. આ બીજ નિષ્ફળ જતું નથી, આ બીજ બળતું નથી, બળી જતું નથી. જેના બીજમાં એટલી તાકાત છે કે વડલો થાય. બીજના વડના બીજમાં કેટલી તાકાત છે? બીજ કેવડું? રાયના દાણા જેટલું. આ ટેટો છે એ બીજ નથી વડનો. એક ટેટામાં તો સેંકડો બીજ છે, રાયના દાણા કરતા જીના. તે એક બીજમાં મોટો વડલો, ઘટાટોપ વડલો થાય એટલી બધી શક્તિ રહેલી છે. આ તો કુદ્યોની પર્યાયની શક્તિ છે, કુદ્યોના પરમાણુની શક્તિ છે. તો જેમાં બેહદ શક્તિ છે, બેહદ પાવર છે, અનંત ગુણનો, અનંત શક્તિનો, એના બીજમાં કેટલી શક્તિ હોય? અને એ બીજ ક્યાં છે? સીધ પદનું કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વિરીનું બીજ ક્યાં છે? એના સંસ્કારમાં આવે છે. સમ્યક દર્શન તો એ બીજમાંથી ફૂટેલો અંકુર છે. એ બીજ છે, એ આ સંસ્કાર છે, એ સ્વભાવનું ભાવવાસન છે, એ સ્વભાવનો નિશ્ચય છે. અને એ સ્વાધ્યાયની ભૂમિકામાં એ થઈ શકે એવી ચીજ છે. સ્વાધ્યાયમાં એ સમજાય છે, વિચારથી એ વાત સમજાય છે, અને વિચાર આગળ ચાલીને એક પગલું, એક વન સ્ટેપ ફરતા છે, પ્રયોગમાં જવાનો છે. આટલો પ્રયોગ જો જીવ કરે ન્યાલ થઈ જાય એવી વાત છે. એટલે આ સ્વાધ્યાય આટલો રહસ્ય પકડીને મહાપુરુષોએ, સત્પુરુષોએ ગોઠવેલો છે કે સ્વાધ્યાય કરો. સમો સ્વાધ્યાય જ્યાં ત્યાં મંદિર કે એવી વ્યવસ્થા પંડિતોને ન હોય તો મુમુક્ષુએ પણ ભેગા મળીને સ્વાધ્યાય કરવો, સમો સ્વાધ્યાય કરવો. એકલો સ્વાધ્યાય કરવા કરતા મુમુક્ષુને સમો સ્વાધ્યાયની આવશ્યકતા વધારે છે. સ્વાધ્યાય આપણે સ્વાધ્યાય કરવા માટે વિચારોને આપણે કરીએ છીએ, વિષયને ક્ષણો છે, વિષયને સ્પષ્ટ કરવો છે, વિષયના ઊંડાણમાં જવાનું છે. પોતાની મતિ સીમિત હોવાથી બધી વાતો, બધા તર્કો, બધા પ્રશ્નો, બધા પ્રકારનો વિચાર આવતો નથી. સમો સ્વાધ્યાયનો એ લાભ છે કે કોઈને કાંઈ એ સંબંધીનો પ્રશ્ન ઉઠે છે, કોઈને કાંઈ પ્રશ્ન ઉઠે છે, કોઈને કાંઈ પ્રશ્ન ઉઠે છે. મોટી વાત એ છે કે સામાન્ય રીતે પોતાની ભૂલ પોતાને નથી સમજાતી, ભૂલમાં ઉભો છે એ વાત તો નક્કી છે, અને પોતાની ભૂલ પોતાને સમજાય નહીં એવી પરિસ્થિતિ છે અજ્ઞાન દશામાં, મોક્ષ દશામાં. ત્યારે સમો સ્વાધ્યાયની અંદર જે તે ચર્ચાઓ થાય છે એની અંદર ચર્ચાઓ ખાસ કરવામાં આવે છે, એટલું વાંચન નહીં રાખવું જોઈએ ચર્ચાઓ. એની અંદર પોતાની ભૂલ કોઈ બીજાના પ્રશ્નથી કોઈ વાત સમજાઈ જાય છે, અથવા કોઈ બીજા એમ કે છે તમે આમ વિચારો છો પણ મને આ બરાબર નથી લાગતું, તો મધ્યસ્થ થઈને, નિષ્પક્ષ થઈને જો સત્સંગ કરે તો અવશ્ય જ્ઞાન પ્રાપ્તિ અને સત્પુરુષની ઓળખાણ સાથે પહોંચી શકાય. એ વિષય શ્રીમદ રાજચંદ્રજીએ એની સાથે સૌભાગ્યભાઈના એક પત્રમાં આવ્યો છે, અને આ જે મોટો ગ્રંથ છે એમાં સૌભાગ્યભાઈના લખેલા કોઈ પત્ર નથી, પણ આવા એક મહત્વના પત્રમાં સૌભાગ્યભાઈનો પ્રત્યુત્તર છાપેલો છે કે મેં તમને પૂછ્યું હતું કે સત્પુરુષ ગ્રસ્થ અવસ્થામાં કેવા કલ્યાણ અવસ્થામાં હોય તો કેવી રીતે ઓળખાય, ત્યારે તમે એમ લખ્યું કે નિષ્પક્ષ થઈને સત્સંગ કરે તો ઓળખાય, તો તમારા આ ઉત્તરથી મને ઘણો પ્રમોદ થયો છે. એટલું જ નહીં, આવો ઉત્તર કાં તો જ્ઞાની આપી શકે અને કાં તો જ્ઞાનીનો આશ્રિત આપી શકે. તમારો ઉત્તર જોઈને ખૂબ પ્રસન્ન થયો છે. એવી વાત એક જ જગ્યાએ ફૂટનોટમાં એ પત્ર છાપ્યો છે. નિષ્પક્ષનો અર્થ આ પત્રની વાત નથી, નિષ્પક્ષ એટલે પોતાની ભૂલ જોવાની જેની તૈયારી છે એટલી મધ્યસ્થા જેને આવે છે, પોતાનો દોષ જોવાની જેની તૈયારી છે એટલી જેને મધ્યસ્થા આવી છે, એને જેને પોતાનો દોષને પણ રક્ષણ કરવું નથી, છુપાવવો નથી, ઉલટાનો કાઢવા માટે લક્ષમાં લેવો છે એવી જેની તૈયારી છે પાત્રતામાં, એ નિષ્પક્ષ થઈને સત્સંગ કરે છે. અને એમાં એ વેપારી પણ શું ચર્ચા કરે ત્યારે શું કહેવાય કે કોઈએ ભૂલ કરી હોય એવી પોતે ન કરે, એને તો ભૂલ કરી તેથી ભૂલનો દંડ પણ ભોગવ્યો હશે, પોતે ફરીને એવી ભૂલ ન કરે એટલે એકબીજાના અનુભવની વાતો કરે છે કે નહીં, અને ભૂલ ન કરે એ શીખી લે વગર તે ખર્ચે શીખી લે ઓલા વગર તે દેવી પડી હોય ત્યારે ભૂલ કરી હોય છે. એવી એના પરિસ્થિતિ છે કે અનેક જાતના પોતાના દોષ જવાનો અને ગુણ પ્રગટવાનો અવસર છે, એ સ્વાધ્યાય છે. સ્વલક્ષી પદ્ધતિથી જો કરવામાં આવે તો આત્માને એ ગુણનું કારણ છે, ગુણ પ્રગટવાનું કારણ છે, સ્વભાવ પ્રગટવાનું એ કારણ છે. એ નિશ્ચયમાંથી એટલો વિષય નીકળે છે. એટલે ત્રણેય ગુણની અંદર આચાર્ય મહારાજ કહે છે કે જ્ઞાનની સિદ્ધાંતા પર જેટલું જ્ઞાન છે તેટલો જ આત્મા છે નિશ્ચય કરીને એમાં રુચિકર, તારા કલ્યાણ અને સુખનું કારણ છે એટલે રુચિની વાત છે, તારા હિતનો સવાલ છે, પ્રયોજન છે, માટે રુચિ કરવા યોગ્ય છે અને એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. જ્ઞાન છે તે નિરામય પદ છે, એ તો આગળના એક વર્ષમાં કહી ગયા. નિરામય એટલે જેમાં રોગ થતો નથી, પછી જેમાં આપત્તિ આવી શકતી નથી, કોઈ વિપત્તિ થઈ શકતી નથી, એવું નિપદામ અપદમ જે વિપદ નું અપદ એવું પદ છે તે આ એક જ્ઞાન પદ છે. અપદાની એવ ભાષંતે, અને એ બીજા બધા અપદ ત્યારે પાસે છે કે જ્યારે આત્માને પોતાનું જ્ઞાન પદ સ્વપદપણે પાસે છે, સ્વસ્થાનપણે પાસે છે, ત્યારે બધા જ્ઞાન સિવાયના તમામ પદ, આ શરીર વાળો છું અને આ સંયોગ વાળો છું ને આ રાગ વાળો છું, એ બધા પદ પરતપણે પાસે છે. એ વિષય તો આગળ ચાલી ગયો છે. અહીંયા એમ કહે છે કે એટલું કલ્યાણ છે, તારું કલ્યાણ તારા જ્ઞાન સિવાય બીજે ક્યાંય નથી, કેમ કે નિરામય પદ છે, એ આપત્તિમાં આવી શકતું નથી, વિપત્તિમાં પ્રવેશ નથી, અને એ કેવી રીતે કલ્યાણ સમજાવું છે જરા વિશેષ લઈશું.